પૂજ્ય બેન શ્રી ચંપાબેનની સમયસરની ગાથા 1-15 નો સાર.
ટીકા કરીએ તો બધી કળશ કરી ગયા. એક તો નિશ્ચય સર્વત્ર સુંદર લોક ની અંદર એકત્વ શોભાને પામે છે. એમાં એકત્વ એક સ્વરૂપમાં એકત્વ રૂપે રહેલો આત્મા એમાં બંધન કરતા તો વિષમવાદ પામે છે. આચાર્ય કહે છે બધા વચ્ચે રહેલો અનંત કાળ થી એકત્વ જ રહ્યો છે. જાણીને પરિણમે દર્શન નામ સ્થિત સ્વ સમય પોતે પોતામાં સ્થિત રહે એ શોભા પામે છે. દ્રવ એવી રીતે શોભા પામે એની પર્યાય પ્રગટ કરીને સાધના કરે એવી રીતે પ્રગટ શોભા એકત્વ નિશ્ચિત અનાદિથી એકત્વ શોભાને પામી ગયું છે. આચાર્ય પેલાથી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને સિદ્ધ કેવળી શ્રુત કેવળી એ કહેલું કહું છું. એ ગતિ કેવી છે ધ્રુવ અચલ ને અનુપમ છે એવી ગતિ ને પ્રાપ્ત થયા એ સિદ્ધ ભગવાન. એ ગતિ અનુપમ છે. આ બધી ચાર ગતિ જુદી જ ગતિ છે. એ સિદ્ધ થયા તે થયા સ્વરૂપમાં જાયમાં થઈ જાયમાં પછી પાછા જ નથી આવતા. બીજી બધી કથા સુખ ફરીથી તનુસારોને કામ ભોગ બંધનની એ બધું કહે છે. જે બધું સાંભળ્યો પરિચય કર્યો આ એક આત્માની કથા નથી સાંભળી. આ એકત્વનું ઉપલબ્ધ કહેવાય પરથી જુદા એકત્વ સ્વરૂપ આત્મા એની પ્રાપ્તિ એક સુલભ નથી. બીજું બધું જીવને મળી ચૂક્યું છે એને બધું કરી ચૂક્યું છે. એવા એક એકત્વ વિભક્ત ની વાત હું કહીશ અમારા આત્માના વૈભવ થી કહીશ એને પ્રમાણ કરી દેવું કહે છે. કઈ દોષ થાય તો દોષ ગ્રહણ ના કરે કઈ કલ આચાર્ય ને ક્યાં સ્કલ ના થવાની હતી. આત્માના વૈભવ થી એ વૈભવ મને કેવી રીતે પ્રાપ્ત થયો છે ભગવાન થી માંડીને સર્વજ્ઞ દેવ થી આચાર્ય ની પરંપરા બધી રીતે મારો વૈભવ મારા સ્વસંવેદન થી પ્રચુર સ્વસંવેદન થી મારા અનુભવ થી હું કહું છું એ તમને હું બતાવીશ એને પ્રમાણ કરી દે વસ્તુનું સ્વરૂપ જે બતાવે એને પ્રમાણ કરી દે. ચારિત્રમાં સ્થિત તેઓ સ્વસમય આત્મા તે શોભારૂપ એને પ્રગટ કરીને સ્વસમય થાવો અને સ્વસમય એકત્વ છે એ શોભારૂપ છે. અનાદિનો એકત્વ રૂપ છે એને પ્રગટ કરવું પ્રગટ કરવાથી કેવી ગતિ પ્રાપ્ત થઈ ગઈ? ધ્રુવ અચલને અનુપમ ગતિ, એવા સિદ્ધ ભગવાને જે પ્રાપ્ત કર્યું, સિદ્ધ સ્વરૂપ અનાદિનું છે એવું સિદ્ધ ભગવાને પ્રાપ્ત કર્યું. સિદ્ધ ભગવાન જેવા સિદ્ધ ભગવાન એવું તું છું. અનુપમ ગતિ જુદી છે, એ અમુક અમુક મતોનો એમ અમુક સ્થાપના કરી, એ મતનો બધો અત્યારે અમૃતચંદ્ર કરી બધું આમાંથી નિષેધ થઈ જાય છે. વિસ્તાર ટીકામ આવે એ બધું બોલવું નથી, જ્યાં જ્યાં બોલો થાક લાગે રેખડા કરે બધી વાત, અને સાંભળવામાં પરિચયમાં આવી, એક આ વાત સાંભળી નથી પરિચયમાં આવી નથી, એને અનુભવ એને કોઈ સાંભળી નથી, એને પરિચય કર્યો નથી, એ પરથી એક જુદા એકત્વની વાત. જે જાણે પણ છે ને પરિણમે પણ છે, એવો ઉત્પાદ હોય ધ્રુવ સ્વરૂપ આત્મા છે. જાણે ને પરિણમે, જાણે ને પરિણમતો નથી, એમ જાણે છે ને પરિણમે છે. ઉત્પાદ હોય ધ્રુવ વાળો જે છે, ગુણ પર્યાય વાળો છે, એવો આત્મા છે અનાદિ અનંત. બધા વિશ્વની અંદર એક શોભા પરથી એકત્વ નિશ્ચય એકત્ર બધા દ્રવ્ય ધર્મ છે, ધર્મ બધા સાથે રહેલો પણ એકરૂપ રહેલો છે, એમાં ભેગો નથી થતો, જુદો ને જુદો છે. એના દિન આ એક
દર્શન જ્ઞાન બન જાય કતની જ્ઞાની દર્શન જ્ઞાન જ્ઞાય શુદ્ધ આશાનાય વિજ્ઞાન સમજાવી શકાય નારાયણ પરમાત્મા ઉપદેશ હે મેવલ જાણતો મને પ્રદીપ કરાવીશુ કેવળી તેને કહે જાણે જીનો શુદ્ધ કેવળી તેને કહે જ્ઞાન આત્મા બોલે શુદ્ધ કેવળી તેને કહે
આચાર્ય દર્શન એક વિભક્ત કહીને શરૂઆત થઈ, મારા વિભવ થી કઈશ કરીને પોતાની દશાથી ગુરુદેવ એને પોતે જ શરૂ કરી ગયા નથી, અપ્રમત્ત કે પ્રમત્ત નથી, એમ પોતે જે મુનિ દશામાં ઝૂલી રહ્યા છે ત્યાંથી શરૂ કરી દીધા. અપ્રમત ને પ્રમત ની બે દશાની વચ્ચે હું એક નાયક છું, બે દશાની બે પ્રમત ને અપ્રમત બે જે પર્યાય ની વચ્ચે એક નાયક શુદ્ધ છે. અત્યારે પોતાની જ દશાની વાત કરી દીધી, એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત થઈ તો જ્ઞાત તો બધી દશામાં જ્ઞાત જ છે, નાયક તો નાયક જ છે. ગુરુદેવ કેટલો એનો વિસ્તાર, બધી દશામાં નાયક છે. અનાદિ કાળથી જે નાયક થયું તો નાયક, પછી સાધકની શ્રેણીમાં ગુણસ્થાનની શ્રેણીમાં બધામાં નાયક થઈ નાયક. આચાર્ય પોતે જે દશામાં છે ત્યાંથી લઈ લીધું, સંમત ને અસંમત બે દશામાં નાયક થઈ જાય, બધી રીતે જ્ઞાયક છે. પછી આગળ બીજું છે ને કે જ્ઞાયાકારની જ્ઞાયાકારમાં જ્ઞાયક તો નાયક છે, પર પ્રકાશ છે કે સ્વરૂપ પ્રકાશ ને બે દશામાં જ્ઞાયક તો નાયક જ છે. એ રીતે શુદ્ધ જે જ્ઞાત તે તો બધી રીતે જ્ઞાત તો જ્ઞાયક જ છે. મૂળ વસ્તુને બતાવવી છે ને એટલે જ્ઞાયક થી જ્ઞાયક છે. નાયક નાયક છે, પછી આગળ કે છે એ તો નાયક છે, પણ ચારિત્ર દર્શન એ જ્ઞાન, બધું રીતે જ્ઞાન દર્શન ચારિત્ર, બધી બધામાં નાયક તો નાયક કે છે. દર્શન જ્ઞાન ચારિત્ર વ્યવહારથી કહેવા બે ત્રણ ભેદ પડે. અભેદ દ્રષ્ટિથી જોવામાં આવે તો એ ત્રણ પ્રકાર નથી પણ એક જ છે. દર્શન જ્ઞાન ચારિત્ર બધું વ્યવહાર કથન જ્ઞાન એ નિશ્ચયથી દર્શન નથી ચારિત્ર નથી જ્ઞાન કાંઈ નથી, એક નાયક જ છે. આનંદ ગુણ પર્યાય ને પીને બેઠેલો એક નાયક એક વસ્તુ જ છે. આનંદ ધર્મી માં એક એક આનંદ ધર્મ ની અંદર એક ધર્મી પણ છે. આનંદ ગુણ પર્યાય ની અંદર એક જ છે. બધાને વ્યવહારથી શિષ્યજનને કહેવા માટે વ્યવહારથી દર્શન જ્ઞાન ચારિત્ર ના ભેદ પાડીને કહેવામાં આવે છે, પણ નિશ્ચય દ્રષ્ટિ જોવામાં આવે તો એ બધા ગુણ ગુણીના ભેદ પણ વસ્તુ નાયકમાં નથી, નાયક નાયક જ છે. દર્શન જ્ઞાન દર્શન નથી જ્ઞાન નથી ચારિત્ર કઈ નથી, નાયક તો નાયક જ. એટલે એમાં ગુણ નથી, ગુણ છે પણ ગુણ નો ભેદ એ દ્રઢ દ્રષ્ટિમાં એ કઈ નથી. નાયક તો વસ્તુ જ છે, એમાં ભેદ વાસ્તવિક કઈ ભેદ નથી, ભેદ વ્યવહાર કથનમાંથી એ વસ્તુની અંદર કઈ ભેદ નથી. આખું અહિયાંથી મૂળ વસ્તુ જ થી જ આચાર્ય બધું શરૂ કરી દીધું છે. વ્યવહાર કથન જ્ઞાન ને ચારિત્ર ને દર્શન જ્ઞાન નાયક શું. હા, વ્યવહારી જનને સમજાવવા માટે કહેવામાં આવે, ભાષા અનાર્ય વિના સમજાવી શકાય. અનાર્ય ની ભાષામાં એને એની ભાષામાં સમજાવવું પડે. એમ વ્યવહારનું કથન મૂળ વસ્તુ બતાવવા માટે છે, પણ મૂળ એમાં વસ્તુમાં ભેદ નથી. એમાં લક્ષણ ભેદ ભેદ પણ વાસ્તવિક એમાં ભેદ નથી. પછી દ્રષ્ટાંત આવે છે ને કે સ્વસ્તિ ઓળખે છે, તો લોકો સમજતો નથી. તેને સમજાવવા માટે તારું અવિનાશી કલ્યાણ થવું કે એમ કે છે કે આત્મા એમ શબ્દ થી કઈ ભાવ સમજતો નથી, એટલે પછી એને કહેવામાં આવે છે દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત થાય તે આત્મા, એમ પ્રાપ્ત થાય તે પ્રાપ્ત હોય તે આત્મા મૂળ વસ્તુ બતાવે. સમજે તો એને આનંદ માં તરંગ છે, નહી તો કઈ સમજતો નથી. એક વસ્તુ નાયક એટલે શું એમ કે સમજતો નથી. દર્શન જ્ઞાન ચારિત્ર ને પ્રાપ્ત થાય તે પ્રાપ્ત એ પોતાના સ્વરૂપે જ છે. પછી સાધક સાધક દશા પ્રાપ્ત થાય જોઈએ, પણ મૂળ વસ્તુ પોતે જ તે રૂપે જ છે, ભૂલી ગયો છે. એટલે પછી એની સાધક દશા માં પર્યાય એને પ્રાપ્ત થાય દર્શન જ્ઞાન ચારિત્ર. હું વસ્તુ તે વસ્તુ જ છે, એવું વસ્તુ નું સ્વરૂપ છે આચાર્ય મૂળ વસ્તુ બતાવે છે. પછી એમાં શ્રુત જ્ઞાન નું દ્રષ્ટાંત આવ્યું છે, વ્યવહાર શુદ્ધ કરવી નિશ્ચય શુદ્ધ કરે, શુદ્ધ ને જાણે તે આત્માને જાણે તે શુદ્ધ કરે, આત્માને જાણે તે શુદ્ધ કરે, બધા શુદ્ધ ને જાણે તે શુદ્ધ કરે. એના શ્રુત નું વ્યવહાર નિશ્ચય નું દ્રષ્ટાંત આપે છે. બહુ ટીકામાં આવે છે આ તો મતલબ ટૂંકું કરી શુદ્ધ થી ખરે જે શુદ્ધ આત્માને જાણે છે, આત્માને જેને સ્વાનુભૂતિ થાય શુદ્ધ થી આત્મા, એ બધું શુદ્ધ જ્ઞાન આત્મા જ છે. માટે એ નિશ્ચય શુદ્ધ કરી આત્માને જાણે, આત્માની સ્વાનુભૂતિ કરી નિશ્ચય શુદ્ધ કરે, બધા શુદ્ધ ને જાણે તે શુદ્ધ કરે. એ બધું બધા શુદ્ધ એ બધું શુદ્ધ આત્મા છે. વ્યવહાર નિશ્ચય ને બતાવી રહ્યો છે, વ્યવહાર પરમાર્થ ને બતાવી રહ્યો છે. ભેદ કે ના દર્શન જ્ઞાન ચારિત્ર ના ભેદ કહીને પણ એ આત્મા બતાવી રહ્યો છે, શુદ્ધ જ્ઞાન કહીને પણ આત્મા બતાવો છે, સર્વ શુદ્ધ ને જાણે આત્મા બતાવે. બધું વ્યવહાર ના ભેદ માં વ્યવહાર નથી બતાવો પણ આત્મા બતાવો છે. બધા શુદ્ધ ને જાણે બધું શુદ્ધ જ્ઞાન જેને શુદ્ધ કહેવું, એ શુદ્ધ જ્ઞાન હોય ક્યાં, આત્મામાં હોય, આત્મા બતાવવો છે. આત્માની સ્વાનુભૂતિ કરે તે શુદ્ધ કરે નિશ્ચય, બધું જ્ઞાન આત્મા છે માટે નિશ્ચય થી શુદ્ધ કરે અને આપણો વ્યવહાર તે શુદ્ધ કરે. આ વ્યવહાર પણ નિશ્ચય ને બતાવી દે છે. વ્યવહાર ક્યાં હોય? નિશ્ચય, નિશ્ચયમાં હોય છે એ વ્યવહાર સાથે હોય છે. પણ અહીં તો આચાર્ય નિશ્ચય બતાવે, પરમાર્થ બતાવે છે. વ્યવહાર કઈ પરમાર્થ બતાવે છે, વ્યવહાર દ્વારા પરમાર્થ ને બતાવે છે આચાર્ય. બાકી મૂળ તો, મૂળ તો નાયક ને ઓળખે એમ કેવું છે. ભેદ પાડીને નાયક ઓળખાવે છે. વ્યવહાર નહીં અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય વિદ્યાર્થ છે. ભૂતાર્થ ને નાશ્રિત જીવતુ દ્રષ્ટિ નિશ્ચય હોય છે. પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે. પરમ ભાવે સ્થિત ને વ્યવહાર નો ઉપદેશ છે. જાણે જીવ જીવ વૈ પુણ્ય પાપને આશ્રવ સંવર નિર્યાવન મોક્ષ તે સમ્યક છે. અબદ્ધ સ્વશ્રવણન્ય નિયત દેખે આત્મને અવિશેષણ સંયુક્ત તેને શુદ્ધ નય તું જાણજે. અબદ્ધ સ્પર્શનન્ય વિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જિન શાસન સકલ દેખે. વાર નહીં સમજાવવા માટે કહેવાય છે પરમાર્થ ને સમજાવનાર. શ્રુત કેવડી નું દર્શન, શ્રુત કેવડી નું કઈ આચાર્ય કેવું સરસ લખ્યું. શ્રુત કેવડી નું આખું સ્વરૂપ બતાવી દીધું, નિશ્ચય અને વ્યવહાર શ્રુત કેવડી. પછી અહીં કે વ્યવહાર નહી અભૂતાર્થ દર્શન, વ્યવહાર નહીં તો અભૂતાર્થ સ્વરૂપ ને બતાવનાર, છતી વસ્તુ ને નથી બતાવતી. વ્યવહાર ને અભૂત શુદ્ધ નહીં, શુદ્ધ નહીં વસ્તુ નું યથાર્થ સ્વરૂપ બતાવી રહી છે. વ્યવહાર નહી છતાં હશે નથી બતાવતી. જે મૂળ વસ્તુનું સ્વરૂપ છે, મૂળ અનાદિ અનંત એ નથી બતાવતી. પણ વ્યવહારને અભૂતાંત છતી જે યથાર્થ વસ્તુનું સ્વરૂપ છે એને ઉપચાર ને બતાવે છે. આમ આખું દ્રષ્ટાંત જળ ને કાદવ નો ને બધું લાંબુ આપેલું છે. કાદવ ને પાણી ને મોડા મળીને છે ને જુદું કરવા માટે અતકફળથી એને નિર્મળ કરવામાં આવે છે. પોતાના પુરુષાર્થથી જે ભૂતાર્થથી જે આત્માને જાણી અને વિભાવને પોતાના વિવેકથી પુરુષાર્થથી જુદા પાડે છે. ભૂતાર્થ સ્વરૂપ આત્માને ગ્રહણ કરે છે. એમ કરીને વ્યવહારનું સ્વરૂપ ને નિશ્ચયનું સ્વરૂપ બે આચાર્ય છે. ભૂતાર્થ તો નિશ્ચય છે, વ્યવહાર નહીં એનો છતો અર્થ જે અનાદિ અનંત વસ્તુનું સ્વરૂપ છે એ નથી બતાવતો. એ ભેદને અને ઉપચારને બતાવે છે, નિશ્ચયને યથાર્થ સ્વરૂપને બતાવે છે. પરિણતિ પૂર્ણ પ્રગટ થઈ ગઈ એને કઈ વ્યવહારનું કઈ પ્રયોજન નથી. જે સાધક દશા સાધના સાધે છે, જેની દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈ અને સાધના સાધે છે એને વ્યવહારનું પ્રયોજન છે એમ એ વખે. સોનું પૂર્ણ જે કુંદન સમાન ચોખ્ખું સોનું છે એને એક તાપ ને બીજા તાપ ઉતરેલા એ બધા વધેલા ની કઈ પ્રયોજન નથી. એ જે શુદ્ધ સોળવાળું સોનું જે નથી થયું પ્રગટ પડે એને વચલા બધા તાપ દેવાની જરૂર છે. એમ વ્યવહાર સાધનામાં વ્યવહાર હોય છે. પૂર્ણ થઈ ગયા શુદ્ધ પરિણતિ, શુદ્ધ નહીં શુદ્ધ નહીં દ્રવ્ય દ્રષ્ટિ તો પ્રગટ થઈ છે પણ શુદ્ધ રૂપે પરિણમી ગયા એને કઈ વ્યવહારનો પ્રયોજન નથી એમ અહીં આવે છે. નવતત્વ ને જાણવા એ પણ કે ભૂતાર્થથી જાણે, ભૂતાર્થ દ્રષ્ટિપૂર્વક, ભૂતાર્થ જે યથાર્થ સ્વરૂપ જે એક અભય સ્વરૂપ છે, આત્મા જે અનાદિ અનંત છે એને જાણીને પછી એની ઉપર દ્રષ્ટિ કરી એના એને ભૂતાર્થ દ્રષ્ટિપૂર્વક જાણેલા જે નવ તત્વો હોય તો સમ્યક દર્શન છે. એકલા ભેદને જાણે તો સમ્યક દર્શન નથી. પણ નિશ્ચય નહીં પૂર્વક ના જાણેલા જે નવ તત્વો હોય તો સમ્યક દર્શન કહેવામાં આવે છે. ભૂતાર્થ દ્રષ્ટિની મુખ્યતા છે એમાં, એમાં ભેદની મુખ્યતા નથી. નવ તત્વો ની મુખ્યતા નહીં પડતી, ભૂતાર્થની મુખ્યતા છે. તો એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. આ બધું ટૂંકું કહી દઉં. વિશેષ સંયુક્ત નિયત ને એ બધું જે આવે છે એમાં દ્રષ્ટાંતો કેટલા આપ્યા છે કે કમલીનો પત્ર, જે કમલીને પોતે એના તરફ નજીક જઈને સમીપ જઈને જોવે તો કમલીની પત્ર નિર્લેપ છે, અને ઓલા વાણ ઓલા પાણીને એના એમાં જોડાયેલું જાણે તો એને સ્પર્શાયેલું છે, એના કમલીની તરફ જોવે તો એ તો નિર્લેપ છે. એમાં આત્માને સમીપ જઈને જોવે તો આત્મા નિર્લેપ છે, અને એને ઓલા બંધાયેલું સ્પર્શાયેલું જોવે વિભાવ સાથે કર્મ સાથે તો સ્પર્શાયેલો બંધાયેલો દેખાય, ને એને નિર્લેપ દેખે તો નિર્લેપ દેખાય, એને સમીપ જઈને જોવે તો નિર્લેપ દેખાય. ઓલી વ્યવહાર નથી જોવે એને બંધ બંધ વાળો જોવે તો બંધ વાળો દેખાય. દર્શન ઘણા દ્રષ્ટાંત એમાં સમુદ્ર ની હાનિ ને વૃદ્ધિ એમ એની ના પર્યાય હાનિ વૃદ્ધિ થઈ તરફથી જોવે તો દેખાય, નિયત તરફ જોવે તો નિયત દેખાય. માટીનું દ્રષ્ટાંત બધું આપ્યું છે, એમાં જુદા જુદા આકારો તરફ જોવે તો આકારો દેખાય, એક સ્વરૂપ જોવે તો એક દેખાય. ચીકણો ને સોનું એક એક જોવે તો એક ચી, એમાં પછી પીળું ને ચીકણું ને ગુણભેદ જોવે તો ગુણભેદ દેખાય. એમાં આત્માને એક ચૈતન્ય એક નાયક એક ભૂતાર્થની સમીપ જઈને જોવે, અહીંયા નજીક એને મૂળ વસ્તુને જોવે તો એમાં ભેદ નથી, ગુણભેદ પર્યાય ભેદ. મૂળ વસ્તુને ગુણભેદ પર્યાય ભેદ એ બધા લક્ષણ ભેદો છે. બધા દ્રષ્ટાંતો આપીને બધું સિદ્ધ કરેલું છે. નિશ્ચય દ્રષ્ટિ કેવી રીતે ભૂતાર્થ ને આ કેવી રીતે અભૂતાર્થ છે, ભૂતાર્થ ભૂતાર્થથી ભૂતાર્થ છે એ મૂળ નથી, ખોટું છે એમ નથી, ભૂતાર્થ ની અપેક્ષા એ અભૂતાર્થ છે એમ કે છે. પછી ઓલું બીજું આ બધું સ્પષ્ટ એમાં આખું લવણ નું દ્રષ્ટાંત છે. ક્ષાર રસ ની ગાંગડી જે મીઠા એ ક્ષાર રસ વડે આખી મીઠાની ગાંગડી જોઈએ તો આખી શાકમાં મીઠી જોઈએ તો બધું મિશ્રિત થઈ ગયેલું મીઠું દેખાય, મીઠું ખાધું છે એમ કે ચૈતન્ય એક નાયક જોઈએ તો નાયક મિશ્રિત જ્ઞેય લુપ્ત જીવો ને બધું એને મિશ્રિત દેખાય છે, જ્ઞેય રૂપે થઈ ગયો દેખાય છે, પણ જ્ઞેય રૂપે નથી થઈ ગયો, એકદમ નાયક થી જ્ઞાયક જ છે. આવી રીતે જે જોવે આખા જૈન શાસન ને જોવે છે, આખું જૈન શાસન આવી ગયું. વ્યવહાર કેવી રીતે છે ને ભૂતાર્થ કેવી રીતે છે ને અભૂતાર્થ કેવી રીતે છે એ જાણે ને એવી પરિણતિ કરે તો એમાં આખું જૈન શાસન આવી ગયું, એવી પરિણતિ પ્રગટ કરે તો આખું જૈન શાસન આવી જાય છે. આખું બુદ્ધે પંદર ગાથાની અંદર બધું એવા ખીલતા થાય, પંદર ગાથાની અંદર તો કેટલા દિવસો ધ્યાન થતા. આપણે તો ટૂંકામાં બોલી ગઈ છે અત્યારે એવા બસ પ્રશ્ન બે ગાથા લીધી શુદ્ધ નહીં, એમાં આખું જૈન શાસન આવે છે. બીજા પાછું એમ કીધું
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.